મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર સમ્રાટ બન્યા હતા. ભૂમિનો ભાર ઉતારી દુષ્ટોનો સંહાર કરી ભગવાને સ્વધામ પધારવાનો વિચાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં રાજ્ય કરી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાપુરીમાં નિવાસ કરી રહ્યા હતા. વાત એમ બની કે એક બ્રાહ્મણ પત્નીએ એક બાળકને જન્મ આપ્યો, પણ જ્યાં એને પૃથ્વીનો સ્પર્શ થયો કે એ પ્રાણહીન બનીને પરલોકમાં સિધાવી ગયો. આ જોતા બ્રાહ્મણ તો વિચારમાં જ પડી ગયો, અરે આ શું, હું કોઈનું કંઈ લેતો નથી, કદાપિ જૂઠું બોલતો નથી, એક પત્ની વ્રત પારું છું, મારે ત્યાં બાળક જન્મે અને એ જન્મતા વેચ મરે કેમ? આવું વિચારતા એના મનમાં એક વાત ઉગી, કહો ના કહો અવશ્ય આમાં રાજાનું પાપ કામ કરી રહ્યું છે, નહીંતર આવું બને નહીં. કહેવતમાં કહ્યું છે ને કે યથા રાજા તથા પ્રજા. રાજાના પાપનું ફળ વિચારી રૈયતને ભોગવવું પડે છે. કહો ના કહો મારો દીકરો જન્મતા વેત મર્યો એમાં રાજાનું પાપ જ કામ કરી ગયું છે. આમ વિચાર કરી પુત્રનું શબ લઈ મહારાજા ઉગ્રસેનની રાજસભામાં તે આવ્યો અને બૂમો પાડી પાડીને કહેવા લાગ્યો, આ જેટલા યાદવો છે એ બધા જ દુષ્ટ થઈ ગયા છે, એમની વૃત્તિ હિંસામાં પ્રવૃત્ત બની છે. આ બધા જ અપેય વસ્તુનું પાન કરી અજિતેન્દ્રિય બન્યા છે. જેવા યાદવો એવા જ એમના રાજા ઉગ્રસેન, એમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે, એ બ્રાહ્મણોના દ્રોહી છે. કૃષ્ણ છે વિષય લોલુપ છે, કર્મદોષથી આ ક્ષત્રિયો અધમ છે, નિંદિત છે. આપના દુર્બુદ્ધિના કમદોષથી આ મારો તાજો જન્મેલ બાળક મરી ગયો. જે પ્રજાને આવા અજિતેન્દ્રિય નીચ રાજા મળે છે એ પ્રજાને અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. બ્રાહ્મણની આવી બૂમોથી આખી રાજ્યસભામાં શોર બકોર થઈ ગયો. યુવાન યાદવોનું તો લોહી ઉકરી ઉઠ્યું. પ્રદ્યુમન, સાંબ, અનિરુદ્ધ તથા બીજા અનેક યાદવો એ બ્રાહ્મણનું બોચું પકડીને રાજસભામાં બહાર કાઢવા તત્પર બન્યા. ત્યાં તો શ્યામ સુંદરે સૌને રોકતા કહ્યું, અરે એ બ્રાહ્મણ બોલે છે, આમાં આટલા બધા આકરા શા માટે થાવ છો? એનું કહેવું સાંભળો, એની વાતમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે એના પર વિચાર કરો. બ્રાહ્મણો તો જન્મથી જ સર્વ વર્ણના ગુરુ ગણાય છે, એ જે કંઈ કહે છે એમાં સર્વનું કલ્યાણ છે. બ્રાહ્મણ અદંડ્ય છે, કદાચ કોઈ દિવસ એ ખોટો ક્રોધે પણ ભરાઈ જાય, જેમ તેમ બોલી પણ જાય, છતાં એનું અપમાન ન કરવું જોઈએ. શ્યામ સુંદર યાદવ કુમારોને સમજાવવા રહ્યા. તે સમયે પેલો બ્રાહ્મણ તો મૃત બાળકને રાજસભાના દ્વાર પાસે નાખીને ચાલ્યો ગયો. ભગવાનને એના અંતિમ સંસ્કાર કરાવ્યા. થોડાક દિવસ પછી એ જ બ્રાહ્મણ બીજા એક મરેલા બાળકને રાજસભામાં લાવ્યો અને એ વખતે પણ જેમ તેમ બોલી ગયો. આ સમયે સૌ શાંત રહ્યા. આમ એક બે નહીં આઠ આઠ વખત આ બન્યું. પછી તો આ વાત કોઠે પડી ગઈ. વરસ થાય અને એ બ્રાહ્મણ મૃત બાળકને લઈને આવે, યાદવોને જેમ તેમ સંભળાવે, યાદવો સાંભળતા રહે અને એ બ્રાહ્મણ એ બાળકને રાજદ્વાર પાસે નાખીને ચાલ્યો જાય. હવે એક વખત એવું બન્યું કે એ બ્રાહ્મણ પોતાના નવમાં મરેલા બાળકને લઈને રાજસભામાં આવ્યો. આ સમયે શ્યામ સુંદર અર્જુન સાથે વાતો કરી રહેલા. બ્રાહ્મણે તો આવીને યાદવોને જેમ તેમ સંભળાવવા માંડ્યું. બ્રાહ્મણની વાતની આવી વાતો સાંભળીને અર્જુનનું લોહી ઉકરી ઉઠ્યું. ભગવાન કૃષ્ણને એને કહ્યું, યદુનંદન આ કોણ છે? મહારાજા ઉગ્રસેનની સભામાં જ યાદવોને જેમ તેમ બોલી જાય છે, કોઈ એને અટકાવતું કેમ નથી? શ્યામ સુંદરે કહ્યું, અર્જુન બિચારો દુઃખનો માર્યો બોલે છે, જોને એના એક એક શબ્દમાં નર્યું દુઃખ નીતરી રહ્યું છે. જ્યારે માણસ દુઃખમાં ઘેરાઈ જાય છે ત્યારે એને વિવેકનું ભાન રહેતું નથી. આ કંઈ પહેલો પ્રસંગ નથી. આ રીતે આ નવમી વખત આવ્યો છે. એને ત્યાં દીકરો જન્મે છે અને તરત મરી જાય છે. એમાં એ રાજાને દોષિત ગણે છે એટલે મરેલા બાળકને લઈ અહીં આવે છે. યાદવોને બરોબરની સંભળાવે છે અને પછી મરેલા બાળકને અહીં નાખીને જતો રહે છે. અર્જુને ગર્વ સાથે કહ્યું, ભગવાન, આપણા જેવા ક્ષત્રિયો બેઠા હોય અને બ્રાહ્મણ આ રીતે દુઃખી થાય એ આપણા માટે શોભાસ્પદ નથી. દુઃખીઓના દુઃખ દૂર કરવા એ તો મારું પ્રણ છે, મારી પાસે મારું ગાંડીવ ધનુષ છે. ભગવાને ઠાવકે મૂકે કહ્યું, ત્યારે એમ કરને, બ્રાહ્મણ હજી રાજસભામાં જ છે, જઈને મળ અને એનું દુઃખ દૂર કર. આવેશમાં ને આવેશમાં અર્જુન એ બ્રાહ્મણ પાસે આવ્યો અને કહ્યું, વિપ્રવર, શી વાત છે? રાજસભામાં આવીને રાજાને આમ જેમ તેમ બોલો છો કેમ? બ્રાહ્મણે રોષમાં કહ્યું, ગારો ન દઉં તો શું કરું? આ મારો પહેલો બાળક નથી, નવમો બાળક છે. જન્મતા વેંત એ મરી જાય છે. મેં તો એવું કંઈ પાપ કર્યું નથી. મારા માનવા પ્રમાણે તો રાજાના પાપનું જ આ ફળ છે. અર્જુને રોષમાં આવીને કહ્યું, વિપ્રવર, મને એમ લાગે છે કે આ દ્વારકાપુરીમાં કોઈ ધનુર્ધર વીર ક્ષત્રિય રહ્યો લાગતો નથી. અરે, આપના નવ નવ બાળકો મરી ગયા છતાં એનું કંઈ રક્ષણ કરી શકાયું નહીં. મને એમ લાગે છે કે પ્રજાના દુઃખને દૂર કરનારો કોઈ ક્ષત્રિય અહીં રહ્યો લાગતો નથી. બ્રાહ્મણે કહ્યું, ભાઈ, મને પૂછવા કરતાં આ બધી વાતો યાદવોને પૂછો, ઉગ્રસેનને પૂછો, એ તમને બધો જવાબ આપશે. અર્જુને કહ્યું, મહારાજ, એમને જઈને શું પૂછું? આ તમે આઠ આટલું કહો છો એ ઓછું છે? આપ આટલું બોલો છો છતાંય એમનું રૂવાડું ક્યાં ફરકે છે? આપ ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે આપના ત્યાં પુત્રનો પ્રસવ થશે તો એની રક્ષા હું કરીશ. કારની સાથે લડવાનું થશે તોય લડી લઈશ. બ્રાહ્મણે લુખું હાસ્ય વેરતા કહ્યું, રાજન, એ બધી વાત જવા દો. મારા નવ નવ બાળકોમાંથી એકને કોઈ બચાવી ન શક્યું તો દસમાને તમે કેવી રીતે બચાવવાના છો? અર્જુને કહ્યું, મહારાજ, મારા વચનમાં તમને વિશ્વાસ નથી. હું આપને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તમારા દસમા પુત્રની હું રક્ષા કરીશ ને કરીશ જ. જો હું એમાં નિષ્ફળ નીવડીશ તો ભડભડતી ચિત્તામાં પ્રવેશીને બરી મરીશ. અરે, આ બલરામજી જે શેષ નારાયણના અવતાર બનાય છે એ પણ કંઈ નહીં કરી શક્યા. અરે, આ કૃષ્ણ કે જે પરબ્રહ્મા પરમાત્માનો અવતાર મનાય છે એ કાનમાં આંગળીઓ ગાલીને સાંભળી રહ્યા અને આ બાબતમાં કંઈ ન કરી શક્યા, ત્યાં તમે શું કરવાના હતા? બ્રાહ્મણના આવા વચનો સાંભળીને અર્જુનનું ક્ષાત્ર તેજ ઝંખવાતા એ રોષમાં બોલ્યો, ભૂદેવ, આપે મને પણ અન્ય યાદવો જેવો ગણ્યો. એ યાદવો છે, હું અર્જુન છું. મારી વીરતાની વાતો તો આપે સાંભળી જ હશે. જુઓ, આ જ ગાંડીવ ધનુષે મહાભારતના યુદ્ધમાં હાહાકાર મચાવ્યો છે. અત્યારે વધુ કહેવું અસ્થાને છે. ટૂંકમાં એટલું કહું છું કે સાક્ષાત મૃત્યુદેવ આપના પુત્રને લેવા આવશે તો પણ એની સાથે યુદ્ધ કરી આપના પુત્રની રક્ષા કરીશ, નિશ્ચિંત રહો. બ્રાહ્મણને હવે અર્જુન પર વિશ્વાસ બેઠો. એના વખાણ કરતો એ ઘેર ગયો. ઘેર જઈ એણે આ સમાચાર બ્રાહ્મણીને કહ્યા. એ પણ પ્રસન્ન થઈ. થોડા દિવસ પછી બ્રાહ્મણી ફરી ગર્ભવતી થઈ. જ્યારે પ્રસવકાળ નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અર્જુનને પોતાના ઘેર બોલાવી લાવ્યો. અર્જુને અનેક પ્રકારના દિવ્ય અસ્ત્ર મંત્રોયુક્ત બાણોથી સુતિકા ગૃહને ઘેરી લીધો. અર્જુનની અનુમતિ વિના વાયુ પણ એમાં સંચરી શકે એમ ન હતું. સમય થતાં બ્રાહ્મણીએ બાળકને જન્મ આપ્યો. નવજાત શિશુનું રુદન સંભળાયું અને બીજી જ પરે એ જન્મેલું બાળક શૂન્યમાં અદૃશ્ય થઈ ગયું. આ આઠ બાળકો તો જન્મ્યા પછી મરી ગયા, એના મૃત શરીર અહીં રહેતા જ્યારે આ નવમો બાળક તો શરીર સાથે અદૃશ્ય થઈ ગયો. અર્જુન તો આ જોઈને આભો જ બની ગયો, વિચારવા લાગ્યો, અરે મારા દિવ્ય શસ્ત્રો એના એ જ છતાં આવું કેમ બને છે? હું જાતે બાળકનું રક્ષણ કરવા સુતિગૃહની બહાર ઊભો છું. આખા સુતિગૃહને બહારના પિંજરાથી ઢાંકી દીધું છે, છતાંય અંદરનો બાળક શરીર સાથે ગયો ક્યાં? આમ વિચાર કરતો કરતો અર્જુન નિરાશ વદને શ્યામ સુંદર પાસે આવ્યો. બ્રાહ્મણ પણ રડતો કકડતો ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યો. કપાર કૂટતો કહેવા લાગ્યો, હાય, કારની ગતિ કેવી કુટિલ છે ભગવાન, મારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. જેનો વિશ્વાસ ન કરવો જોઈએ એનો મેં વિશ્વાસ કર્યો. શ્યામ સુંદરે બ્રાહ્મણને આશ્વાસન આપીને જરા શાંત કર્યો અને મંદ મંદ હસતા કહ્યું, અરે ભૂદેવ, આ વખતે તો પુત્રનું રક્ષણ કરવા અર્જુનને રાખ્યો હતો ને, પછી છે શું? ભગવાન, એ જ વાંધો આવ્યો ને, આ નિર્વીર્ય અર્જુનની વાતોમાં ફસાઈને મારા પુત્રના રક્ષણનો ભાર મેં એને સોંપ્યો. એ તો એની વીરતાના મોટા મોટા બણગા ફૂંકતો હતો. હું આમ કરીશ ને તેમ કરીશ, કારની સાથે લડીશ અને ફલાણાને મારીશ, પણ એનાથી કાંઈ ન થયું. પહેલાં તો મારા મૃત બાળકનું શરીર પડ્યું રહેતું, આ વખતે તો એનું શરીર પણ રહ્યું નથી. ભગવાન, ગાંડીવ ધનુષની મોટી મોટી વાતો સાંભળી હતી, પણ આજે એમ લાગે છે કે એ બધી વાતો ખોટી છે. આ ગાંડીવ નથી પણ કોઈ સાંઠીકડું છે, સાંઠીકડું. બીજા કોઈએ ગાંડીવની નિંદા કરી હોત તો એનું શિર ધડ પર રહેત નહીં, પણ આ તો બ્રાહ્મણ. અને બીજું એ કે અર્જુન પોતાની પ્રતિજ્ઞા પાળી શક્યો ન હતો. આથી બાજુમાં બેઠેલો અર્જુન નીચું જોઈ ગયો. જ્યારે બ્રાહ્મણ દેવ શાંત પડ્યા ત્યારે અર્જુને ધીમે સ્વરે કહેવા માંડ્યું, વિપ્રદેવ, કૃપા કરીને મારી નિંદા ન કરો, શાંતિ રાખો, ત્રણેય લોકમાં ઘૂમીને બાળક લાવી આપીશ. અરે અર્જુન, એવી બળાઈ હાંકવી રહેવા દે, તું હાજર હતો છતાંય મારા બાળકને રોકી શક્યો નહીં, પછી હવે શોધી લાવવાની વાત ક્યાં કરે છે? એમ કહીને બ્રાહ્મણ તો પોતાને ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણની વાત સાંભળીને અર્જુનને ખૂબ દુઃખ થયું. બ્રાહ્મણ ગયો એટલે અર્જુને યમપુરીનો માર્ગ પકડ્યો. યમરાજાએ અર્જુનનું સ્વાગત કર્યું. અર્જુને પૂછ્યું, યમરાજ, આપના દૂતે બ્રાહ્મણના એક બાળકને સશરીર અહીં લાવ્યો છે? ના, એવું તો બન્યું નથી. અર્જુન વૃદ્ધામાં પડ્યો, ત્યાં લોકપાલોની પુરીમાં ગયો, ત્યાં પણ પત્તો ન ખાધો, ત્યાંથી વરુણની વિભાવરી, કુબેરની અલકાપુરી, અતલ વિતલ એવા સાત પાત્રોમાં ઘૂમી વર્યો, પણ ક્યાંય કહેતા ક્યાંય પત્તો ન લાગ્યો. અરે, ત્યારે આ બાળક ગયો ક્યાં? ત્રિલોકથી ઉપર મહુલોક આદિલોક છે, લાવ ત્યાં તપાસ કરું, ત્યાં તો તે નથી ગયો. આમ વિચારી મહલોક, જનલોક, તપલોક તથા સત્યલોક સુધી તપાસ કરવા ગયો, ત્યાં પણ પત્તો ન મળ્યો. આખરે હતાશ થઈને એ પાછો ફર્યો, પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા અગ્નિ પેટાવી છેવટે બરી મરવા તૈયાર થયો. ત્યાં શ્યામ સુંદરે આવીને એનો હાથ પકડી હસતા હસતા કહ્યું, અરે અર્જુન, સ્ત્રીઓ તો પતિ પાછળ સતી થાય છે, પણ તું કોની પાછળ સતો થઈ રહ્યો છે? અર્જુને શરમાતા શરમાતા કહ્યું, પ્રભુ, હું મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી રહ્યો છું. બ્રાહ્મણના બાળકને હું મૃત્યુના મુખમાંથી ન બચાવી શક્યો, એટલું જ નહીં પણ એને ખોરી પણ ન શક્યો. બધે જ ઢૂંઢી વર્યો પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. હવે મારે માટે બરી મરવા સિવાય કોઈ આરો નથી. ભગવાને હસતા હસતા કહ્યું, બરી મરવાનો આ વિચાર છોડી દે, ચાલ હું તને એ બ્રાહ્મણના દસે બાળકોને બતાવું. એમ કહી શ્યામ સુંદર પોતાના દિવ્ય રથમાં બેસી અર્જુનને લઈ પશ્ચિમ દિશામાં પધાર્યા. ત્યાં સાત દ્વીપો, સાત સમુદ્ર, સાત પર્વતો તથા લોકાલોક પર્વત ઓરંગી ગાંઠ અંધકારમાં પ્રવેશ્યા. અંધારાને ભેદવા ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું. સુદર્શનથી ચારે તરફ અજવાળું થઈ ગયું. ત્યાંથી જળમાં પ્રવેશી અલૌકિક નગરીમાં પ્રવેશ કર્યો. મણિમય સ્તંભોથી સુશોભિત મણિમય ભવન જોઈને અર્જુનની આંખ અંજાઈ ગઈ. ત્યાં જઈને જોયું તો ભગવાન પુરુષોત્તમ શેષ નારાયણ પર પડ્યા હતા. અચ્યુતે તથા અર્જુને શેષશાહી સ્વરૂપને વંદન કર્યા. પુરુષોત્તમ ભગવાને હસતા હસતા કહ્યું, આપ બંને મારા દર્શન અર્થે આવ્યા છો એ જાણીને મને ખૂબ આનંદ થયો. તમે બંને બદ્રીવનમાં તપ કરનારા નર નારાયણ ઋષિ છો. આપ બંને મારી જ પ્રેરણાથી ધર્મની રક્ષા કરવા અવની પર અવતરિત થયા છો. તમે ઘણા જ અસુરોનો સંહાર કર્યો. હવે જે કોઈ બાકી રહ્યા છે એનો જલ્દીથી સંહાર કરી તમે બંને મારી પાસે આવી જાઓ. તમારે માટે હવે કોઈ કર્તવ્ય બાકી રહ્યું નથી. આપ બંને ભેગા થઈને અહીં આવ્યા એટલા માટે જ મેં એ બ્રાહ્મણના 10 બાળકોને અહીં રાખ્યા છે. હવે ખુશીથી અહીંથી એ બધાને લઈ જઈ શકો છો. આમ કહીને ભગવાન મૌન થઈ ગયા. આનંદકંદ ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રજીએ શિર ઝુકાવીને વંદન કર્યું અને બ્રાહ્મણોના 10 બાળકોને લઈ અવની પર આવ્યા. બ્રાહ્મણને બોલાવી કહ્યું, ભૂદેવ, અર્જુને તમારા પુત્રની રક્ષાની પ્રતિજ્ઞા કરી હતી એકની પ્રતિજ્ઞા પણ લઈ આવ્યા છે 10 બાળકો. જો આ રહ્યા આપના 10 બાળકો. બ્રાહ્મણ તો પોતાના 10 બાળકને જોઈ આનંદ પામ્યો. અર્જુનને સહૃદય આશીર્વાદ આપ્યા અને પોતાના અશિષ્ટ વ્યવહાર માટે ક્ષમા માંગી. આ પ્રસંગે અર્જુનની અંતરની આંખ ઉગડી ગઈ. એને એમ થયું કે મારા ગાંડીવનું અભિમાન રાખું છું, પણ મારામાં જે પુરુષાર્થ છે, પરાક્રમ છે, એ બધું કૃષ્ણ કૃપાનું પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજ, મથુરા અને દ્વારિકામાં રહી અનેક લીલાઓ કરી, અનેક પ્રકારના અદ્ભુત ચમત્કારો બતાવ્યા, અનેક લગ્નો કરી, અનેક પુત્ર પુત્રી ઉત્પન્ન કર્યા. આત્મક્રીડા તથા આત્મરતિ હોવા છતાં પણ સંપૂર્ણ ગમ્ય વિષયોના ભોગ ભોગવ્યા. ધર્મનું આચરણ કર્યું, દાન કર્યા, તરાવ, વાવ, કુવા આદિ બંધાવ્યા, અનેક યજ્ઞો કર્યા. સમાન ભાવે જેમ ચારે તેમ વૃષ્ટિ થાય છે એમ ભગવાન શ્રીકૃષ્ણએ સર્વ પર સરખી કૃપા કરી. જ્યારે પોતાના બધા જ કામ પૂર્ણ થયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધારવાની તૈયારી કરી.